રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 25. સિદકિયા રાજાના શાસનના 9મા વર્ષના 10મા માસના 10મા દિવસે બાબિલના રાજા નબુખાદનેસારે પોતાના આખા સૈન્ય સહિત યરૂશાલેમ પર હુમલો કર્યો. તેણે તેની સામે છાવણી નાખી અને તેની ચારે બાજુ કિલ્લા બાંધ્યા. એ પ્રમાણે સિદકિયા રાજાના શાસનકાળના 11મા વર્ષ સુધી યરૂશાલેમ નગર બાબિલના ઘેરામાં રહ્યું. તે વર્ષના 4થા માસના 9મા દિવસે નગરમાં એટલો સખત દુકાળ પડ્યો હતો કે દેશમાં લોકો માટે બિલકુલ ખોરાક ન હતો. પછી નગરના કોટને તોડવામાં આવ્યો. તે રાત્રે બધા લડવૈયા માણસો રાજાના બગીચા પાસેની બે દિવાલો વચ્ચે આવેલા દરવાજામાંથી નાસી ગયા. ખાલદીઓએ નગરને ચારે બાજુથી ઘેરી લીધું. રાજા અરાબાના માર્ગે ગયો. ખાલદીઓનું સૈન્ય સિદકિયા રાજાની પાછળ પડ્યું અને તેને યરીખો પાસેના યર્દન નદીના મેદાનોમાં પકડી પાડ્યો. તેનું આખું સૈન્ય તેની પાસેથી વિખરાઈ ગયું. તેઓ રાજાને પકડીને રિબલાહમાં બાબિલના રાજા પાસે લાવ્યા. ત્યાં તેને સજા કરવામાં આવી. તેની નજર આગળ તેના દીકરાઓને મારી નાખ્યા. ત્યાર પછી તેની આંખો ફોડી નાખી. પિત્તળની સાંકળોથી બાંધીને તેને બાબિલમાં લઈ જવામાં આવ્યો. 5મા માસમાં તે માસના 7મા દિવસે બાબિલના રાજા નબુખાદનેસારના કારકિર્દીને 19મે વર્ષે રક્ષક ટુકડીનો સરદાર બાબિલના રાજાનો ચાકર નબુઝાર અદાન યરૂશાલેમમાં આવ્યો. તેણે યહોવાના સભાસ્થાનને, રાજાના મહેલને તથા યરૂશાલેમના બધા ઘરોને બાળી નાખ્યા. નગરના બધા જ અગત્યના ઘરોને ભસ્મીભૂત કર્યા. રક્ષક ટોળીના સરદારના હાથ નીચે રહેલા બાબિલના આખા સૈન્યએ યરૂશાલેમની દિવાલો ચારે બાજુથી તોડી પાડી. નગરના બાકી રહેલા લોકોને, જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા, તેઓને રક્ષક ટોળીનો સરદાર નબુઝાર અદાન કેદ કરીને બાબિલમાં લઈ ગયો. પણ રક્ષક ટોળીના સરદારે અમુક ગરીબ લોકોને દ્રાક્ષવાડીમાં અને ખેતરમાં કામ કરવા માટે રહેવા દીધા. યહોવાના સભાસ્થાનમાં પિત્તળના સ્તંભ, જળ ગાડીઓ તથા પિત્તળનો હોજ અને જે બધું યહોવાના ઘરમાં હતું તે બધું જ ખાલદીઓએ ભાંગીને ભૂક્કો કરી નાખ્યું અને તેનું પિત્તળ તેઓ બાબિલ લઈ ગયા. વળી તેઓ ઘડાઓ, પાવડા, કાતરો, ચમચા તથા પિત્તળના બધા વાસણો જેનાથી યાજકો ઘરમાં સેવા કરતા હતા તે બધું પણ લઈ ગયા. રાજાના ચોકીદારનો સરદાર સોના તથા ચાંદીથી બનાવેલી સગડીઓ તથા કુંડીઓ લઈ ગયો. યહોવાના સભાસ્થાનને માટે સુલેમાને બનાવેલા બે સ્તંભો, હોજ, જળગાડીઓ અને બધા વાસણોના પિત્તળને તોલીને તેનું વજન કરી શકાય નહીં એવું હતું. એક સ્તંભની ઊંચાઈ 18 હાથ હતી. તેના પર પિત્તળનું મથાળું હતું. તેની ઊંચાઈ 3 હાથ હતી. મથાળાની ચારે બાજુ જાળીકામ અને દાડમો પાડેલા હતા. તે બધા પિત્તળના બનાવેલા હતા. પહેલાની જેમ બીજો સ્તંભ પણ જાળીકામ કરેલા જેવો હતો. રક્ષકોના સરદારે મુખ્ય યાજક સરાયાને, બીજા યાજક સફાનિયાને તથા 3 દ્વાર રક્ષકોને કેદ કરી લીધા. ત્યાર પછી તેણે નગરમાંથી સૈનિકોના ઉપરી અધિકારીને, નગરમાંથી મળી આવેલા રાજાના 5 સલાહકારોને કેદ કરી લીધા. વળી તે સૈન્યમાં ભરતી કરનાર રાજાના સૈન્યના અધિકારીને પણ કેદ કરીને લઈ ગયો. દેશના 60 માણસો જેઓ નગરમાંથી મળ્યા હતા તેઓને પણ પોતાની સાથે લીધા. રક્ષક ટોળીનો સરદાર નબુઝાર અદાન રિબલાહમાં બાબિલના રાજા પાસે લાવ્યો. બાબિલના રાજાએ તેઓને હમાથ દેશના રિબલાહમાં મારી નાખ્યા. આમ યહૂદિયાના માણસોને બંદીવાન બનાવીને તેઓના દેશમાંથી લઈ જવામાં આવ્યા. બાબિલના રાજા નબુખાદનેસારે જે લોકોને યહૂદિયાના દેશમાં રહેવા દીધા હતા તેઓના પર નબુઝારદાને, શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલિયાને ઉપરી તરીકે નિમ્યો. જ્યારે સૈનિકોના સેનાપતિઓએ અને તેઓના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલિયાને ઉપરી તરીકે નિમ્યો છે ત્યારે તેઓ મિસ્પામાં આવ્યા. તે આ માણસો હતા, એટલે નથાનિયાનો દીકરો ઇશ્માઇલ, કારેયાનો દીકરો યોહાનાન, નટોફાથી તાનહુમેથનો દીકરો સરાયા તથા માખાથીનો દીકરો યઝાનિયા. તેઓના માણસો ગદાલિયાને મળ્યા. તેઓની અને તેઓના માણસોની સામે ગદાલિયાએ પ્રતિજ્ઞા લઈને કહ્યું કે ખાલદીઓના અધિકારીઓથી ડરશો નહીં, દેશમાં રહો અને બાબિલના રાજાના નિયંત્રણમાં રહો, એટલે તે તમારી સાથે ભલાઈથી વર્તશે. પણ 7મા માસે એવું થયું કે અલીશામાના દીકરા નથાનિયાના દીકરા ઇશ્માએલે 10 માણસો સાથે આવીને ગદાલિયા પર હુમલો કર્યો. ગદાલિયા મરી ગયો, તેમજ તેની સાથે યહૂદિયાના માણસો તથા બાબિલવાસીઓ પણ મિસ્પામાં મરી ગયા. ત્યાર પછી નાનાથી માંડીને મોટા સુધી બધા જ લોકો તથા સૈનિકોના સેનાપતિઓ ઉઠ્યા અને મિસર નાસી ગયા, કેમ કે તેઓ બાબિલવાસીઓથી ડરતા હતા. યહૂદિયાના રાજા યહોયાખીનના દેશ નિકાલ થયાના 37મા વર્ષે 12મા માસમાં તે માસના 27મે દિવસે એવું બન્યું કે બાબિલના રાજા એવિલ મરોદાખે પોતે રાજા બન્યો તે વર્ષે યહૂદિયાના રાજા યહોયાખીનને બંદીખાનામાંથી મુક્ત કરીને ઉચ્ચ પદવી આપી. તેણે તેના પ્રત્યે માયાળુ વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતા ઊંચે આસને બેસાડ્યો. એવિલ મરોદાખે યહોયાખીનના બંદીખાનાના વસ્ત્રો બદલાવ્યા. યહોયાખીને તેના જીવનના સર્વ દિવસોમાં હંમેશા રાજાની મેજ પર ભોજન કર્યું અને તેના બાકીના જીવન સુધી રોજ તેના ખર્ચને માટે તેને ભથ્થું મળતું હતું.